1982 માં સોનગઢમાં સમયસર ગાથા 320 ઉપર પૂજ્ય ભાઈશ્રી નું પ્રવચન.
આ ભગવાન આત્મા પાણી જેમ શક્તિ રૂપે સ્વચ્છ ને નિર્મળ ને શુદ્ધ કાયમ રહે છે, એની ગમે તે અવસ્થાઓ પલટે પાણીની, તો પણ પાણીનો શક્તિ રૂપ નિર્મળ સ્વચ્છ સ્વભાવનો અભાવ થતો નથી. એમાં ભગવાન આત્મા જ્ઞાનની આનંદની સ્વચ્છ પ્રતિમા મૂર્તિ છે, નિરાગી પરમાત્મા છે, નિત્ય શુદ્ધ પરમાત્મા છે. એ નિત્ય શુદ્ધ આત્મ સ્વભાવ અથવા આત્મ દ્રવ્ય, એ દ્રવ્ય દ્રવ્યનો ભાવ, નિત્ય શુદ્ધતા એ દ્રવ્ય સ્વભાવ છે. એ દ્રવ્ય સ્વભાવ સંસાર અવસ્થા હો, સાધક અવસ્થા હો કે મોક્ષ અવસ્થા હો, એ દ્રવ્ય સ્વભાવ આત્માના જીવ તત્વ સામાન્ય નો કોઈ પણ પ્રકારનો વધઘટ કે ફેરફાર થતો નથી. એવો ને એવો પરમાત્મા અંદર બિરાજમાન છે. પરિણામ ની અંદર ગમે તે પ્રકારના ફેરફાર થાવ, મલિનતા અલ્પ નિર્મળતા કે પરિપૂર્ણ નિર્મળતા થાવ, પણ આત્મા ચિદાનંદ આત્મા તેઓને શક્તિ રૂપે નિત્ય શુદ્ધ નિત્ય નિરાવરણ રહેલો છે, એને દ્રવ્ય કહેવાય, એને દ્રવ્યનું પડખું કહેવાય, એને સામાન્ય પડખું કહેવાય. હવે એની વિશેષ અવસ્થાઓમાં ચાર પ્રકાર, એમાં એક અવદૈક ભાવ, જ્યાં સુધી ભેદ જ્ઞાન નો અભાવ હોય ત્યાં સુધી મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર ના પરિણામ પ્રગટ થાય, કર્મના ઉદયના સંગે થતો ભાવ, તેથી તેને અવદૈક ભાવ કહેવામાં આવે છે. કર્મના ઉદયને વશ ઉદયમાં જોડાતા સ્વતંત્રપણે તે પોતે પોતાના ભગવાન આત્માને ભૂલીને પરનું લક્ષ્ય કરી નિમિત્તનું ઉલ્લંઘન લેતો એ રાગ દ્વેષ મોહ રૂપે પરણમે છે, એ પરિણામ ને અવદૈક ભાવ કહેવાય. જેમ પાણી મેલું છે એ સ્થાને, દરિયાએ મેલું થયું છે પાણી, એમ વર્તમાનમાં એ મલિન અવસ્થા એની અનાદિકાળથી છે. હવે જયારે એને સત્સમાગમે ને પોતાની યોગ્યતાએ વેદ જ્ઞાન નો મંત્ર સાંભળે છે ત્યારે તે ભવ્ય પ્રાણી ઉદયિક ભાવ રાગ દ્વેષ મોહ અને પરમ પારિણામિક સ્વભાવ ભાવ સચ્ચિદાનંદ આત્મા નિત્ય શુદ્ધ, નિત્ય શુદ્ધ અને ક્ષણિક અશુદ્ધ, નિત્ય શુદ્ધ દ્રવ્ય છે અને ક્ષણિક અશુદ્ધતા એક સમયની પર્યાયમાં છે, એનું આયુષ એક સમયનું છે. પણ જ્યાં સુધી ભેદ જ્ઞાન નો અભાવ છે ત્યાં સુધી એક એક સમય લંબાવતા લંબાવતા અનાદિકાળ થી અહીંયા સુધી આવ્યો, પણ એ ક્ષણિક અશુદ્ધતા રાગ દ્વેષ મોહની અને નિત્ય શુદ્ધતા દ્રવ્ય સ્વભાવની એ બે વચ્ચેનું જયારે ભેદ જ્ઞાન કરીને હું જ્ઞાનમય છું ને રાગમય નથી, હું જ્ઞાનમય છું ને રાગમય નથી, હું જ્ઞાનમય છું ને રાગમય નથી, એમ ત્રણ વાર ભેદ જ્ઞાન કરીને પછી ચોથી વખતે આવે છે કે હું તો જ્ઞાનમય જ છું, રાગમય નથી, એ નાસ્તિનો વિચાર પણ છૂટી જાય છે. હું તો જ્ઞાન ને આનંદમય છું, અસ્થિના વિચારમાં એ આત્મા આવે છે, એને ગુરુ ગમે જ્ઞાન મળ્યું છે, ગુરુ પાસેથી દેશનાલબ્ધિ એને મળી છે, બધી વાત નીચે પારામાં આવશે. એ દેશનાલબ્ધિ મળીને પ્રયોગ કરે છે, એ સાંભળીને સંતોષ પામતો નથી, સાંભળીને કેવળ ધારણામાં રાખતો નથી, સાંભળીને કેવળ વિચાર આવે છે એમાં એ સંતોષાતો નથી, હું જ્ઞાનમય છું, એમ જ્ઞાનમય છું, જ્ઞાનમય છું, ત્રિકાળ સહજ જ્ઞાનમય છું છું ને છો એની વાત ચાલે એ હમણાં જ્ઞાનમય થશે પાછો. જ્ઞાનમય છું, સહજ જ્ઞાન ને આનંદમય છું, જ્ઞાન વાવ નહી, જ્ઞાનમય છું, આનંદમય છું. એક ગુણ જે આનંદ ગુણ લઈ લેવા અવિના ભાવનું એકની મુખ્યતાથી વાત ચાલે. હું જ્ઞાનમય છું ત્યારે હું રાગમય અને આ મનુષ્ય હું ને એ બધું સ્ત્રી ને પુરુષે તો ક્યાંય એના ઘરમાં ગયું, પણ રાગમય છું એવું જે મિથ્યા સદાન હતું એ છૂટવા લાગે છે. વેદ જ્ઞાન ના મંત્ર થી મિથ્યાત્વ ગળે છે અને અનુભવ થી ટળી જાય છે. જ્યારે હું જ્ઞાનમય છું એમ અંતરમાં ધ્યાનના કાળે જે બેઠો છે, જ્ઞાનમય છું એમાં એને રોમાંચ ખડા થાય છે કોઈ વખતે કોઈ જીવને. અનંત અનંત કાળથી હું રાગી ને હું દુઃખી માનતો હતો, હું મનુષ્ય, હું દેવ, હું નારકી ને હું તિર્યંત, એ મારું સ્વરૂપ નહોતું. ત્રણે કાળ નો વિચાર કરતો એકમાં એકાગ્ર થતો એ આત્મા જયારે હું જ્ઞાનમય છું ત્યારે તે વિચાર વિકલ્પ છૂટીને એ પ્રત્યક્ષ જ્ઞાનમય થાય છે. જ્ઞાનમય છું એ દ્રવ્ય છે અને જ્ઞાનમય થયું એ ઔક્ષમિક ભાવ છે. એમાં જ્ઞાનમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણે અંશ લઈ લેવા. પ્રથમ અનાદિ મિથ્યા દ્રષ્ટિથી પ્રથમ ઉક્ષમ સમ્યક દર્શન ને પામે છે, એટલે ઔક્ષમિક ભાવ પેલો લીધો છે. આમાં ચાર પર્યાયમાં કેમ કે મોક્ષ શાસ્ત્ર છે, એના શાસ્ત્રોમાં પેલો ઔક્ષમ ભાવ લે, એને ઔક્ષમિક ભાવ કહેવાય. એ વખતે એને ઉક્ષમ સમ્યક દર્શન થાય છે, નિમિત્ત રૂપે દર્શન નો ઉક્ષમ થાય છે. ઉપાદાન ક્ષણિક ઉપાદાન માં ભાવ મિથ્યાત્વ ઉક્ષમ ને પામે છે, ભાવ મિથ્યાત્વ નો ક્ષય થયો નથી હજી, ઉક્ષમ ને પામે છે. એવી એક દશા ઉક્ષમ ની જેમાં અતિન્દ્રિય આનંદ વેડાય છે ચિદ ભગવાન જેવું, એને ઉક્ષમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. એનો ઉક્ષમ સમ્યક દર્શન થાય છે અને પછી જીવને સૌક્ષમ સમ્યક દર્શન થાય છે. ઉક્ષમ સમ્યક દર્શન ઉક્ષમ ચારિત્ર થાય છે, સૌક્ષમ સમ્યક દર્શન ચારિત્ર જ્ઞાન બધું થાય છે. ક્ષાયિકમાં પણ દર્શન જ્ઞાન ચારિત્ર થાય છે, પણ આપણે મુખ્યપણે સમ્યક દર્શન જે વાત કરીએ છીએ એમાં બધું અંદરમાં લઈ લેવું બહુ વિસ્તાર નિશ્ચિત ઉત્સમ સમ્યક દર્શન થાય છે. સંસારનો નાશ થઈ જાય છે, સંસારનો અભાવ થાય છે. મેં પર્વતમાં જે વીજળી પડે બે કટકા થઈ જાય અને પછી સંધાય નહીં, એમ રાગ અને ભગવાન આત્માની એકતા વૃદ્ધિ હતી, એને પ્રત્યક્ષ શુદ્ધ આત્માની સન્મુખ થઈ અનુભવ કરીને જ્યાં સ્વભાવમાં ઠેરો ત્યાં સમ્યક દર્શન થયું, સ્વરૂપાચરણ ચારિત્ર પણ થયું અને સમ્યક જ્ઞાન પણ પ્રગટ, સ્વસંવેદન સમ્યક જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, અતિન્દ્રિય જ્ઞાનમાં સમ્યક દર્શન નો જન્મ થાય છે અને ચતુર્ભુજ સ્થાને શરૂ થાય છે. શુદ્ધ ઉપયોગ નીચે લેશે બધું. એ રીતે સૌક્ષમ સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન, ક્ષાયિક ચારિત્ર મોક્ષના કારણ ની આ વાત ચાલે છે. એ આવશે નીચે. ત્રણ ભાવ મોક્ષ નું કારણ છે, ઉદય ભાવ બંધનું કારણ છે, પારણાનિક ભાવ મોક્ષ નું કારણ નથી. વાત ધીમે ધીમે બધી આવશે. શૌક્ષણિક ભાવ ક્ષય અને ઔદૈક, ઔદૈક રાગ દ્વેષ મોહના પરિણામ જે પરાશિત થાય તે ઔદૈક ભાવ છે. કર્મના ઉદયના સંબંધ એનું કર્મના ઉપસમના સંબંધે ઔક્ષણિક, કર્મના ક્ષૌક્ષમ સંબંધે ક્ષાયોક્ષણિક. આગમ પદ્ધતિમાં કર્મ સાપેક્ષ નામ હોય છે.
જ્ઞાન નો ઉદય થઈ જાય છે. સકલ નિરાવરણ કે છે પછી આગળ પરમાત્મા પ્રકાશમાં ગાથા આવી
પરમાત્મા ઉત્પાદન એવા ધૂમ પરમાત્મા નું ધ્યાન શિવશંકર ભગવાન સાધક અવસ્થામાં કીધું. આ
પર્યાય કેમ કે નાશવાન છે. ભલે અમૃત પાડનારી છે, કર્મની અપેક્ષા નથી, છતાં એ નાશવાન છે. અને એમાં છુપાયેલો જે શુદ્ધ પારણાવિક ભાવ, એક પારણાવિક માં બે પારણાવિક છે. શું આ વાત?
લક્ષણ છે, દસ પ્રકાર
પ્રકારના પ્રાણ ભણું તો ભણું તો પર્યાયની યોગ્યતા ગુણ નહીં. પરમગીતામાં કોઈ વિચાર કર્યો ખુલાસો આપણે અહીંયા ગુરુદેવ પાસે કર્યો હતો અને આમાંથી વધારે એમને કહ્યો હતો કે આ તો યોગ્યતા છે ભવે તો ભવે તો સ્વીકારી કોઈ નથી. ઘણો ખુલાસા અહીંયા તો રાજકોટમાં તો દર વખતે બધા દાદા કૃપા કરીને હા તમે જયારે વિનંતી કરવા અરે તમે વિનંતી કરવા શું આવ્યા અમારે તો આવું કોણ અમારે તો હા હા અરે વાહ રે વાહ ગુરુ અમારી તમારા ઉપર કૃપા આપી તમારે કઈ આવવાનું શું છે ભલે આવ્યા પણ અમારે તો આવું છે કે રાખો તો આવ્યું હા આવ્યું છે બધો ધ્યાન વધતો હા હા સ્વર્ગમાં ત્યાં દર્શન જોવા આવ્યા બધા પરિવાર દર્શન જોવા બધા
પર્યાય ને જોવા પરમાત્માના દર્શન થશે, અનુભવ થયો કહેવામાં
પક્ષી લક્ષણ
કર્મ નો તમે કરો છો, તમે હરખ કરવા આવ્યા છો,
એ ગુણીમાં પીડા હોય મન તો પણ એને ગમે કહેવાય, એને ચડવાની યોગ્યતા વાળા. એમ કેટલા જીવો, થોડા બહુ થોડા જીવો ભર્યો હોય છે કે જેનો કોઈ કાળ પણ મન થતો નથી. અને મોટા ભાગના જીવો ભવ્ય હોય છે કે જે એની યથાર્થપણે પુરુષાર્થ અંતર્મુખ કરે તો એ ભવિત્વ ભાવનો પરિપાક થઈ શક્તિની વ્યક્તિ પ્રગટ થઈ સમય દર્શન થાય એ વિશે લેતા આમાં વખતથી.